એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક ખૂબ જ મહત્વના અને કહી શકાય કે થોડા ક્રાંતિકારી વિચારક સુરેશ જોશી વિશે વાત કરવાના છીએ, ખાસ કરીને નવલકથા વિશે. એમના શું વિચારો હતા એના પર?
હા, અને એ પણ એમના એક ચોક્કસ લેખના સંદર્ભમાં, લગભગ 1970ની આસપાસ પ્રગટ થયેલો ગુજરાતી નવલકથા સંભાવના અને પડકાર.
બરાબર. તો આપણો હેતુ એ છે કે એ સમયે ગુજરાતી નવલકથાની સ્થિતિ વિશે જોશી શું માનતા હતા, એમાં એમને કઈ શક્યતાઓ દેખાતી હતી અને કયા પડકારો લાગતા હતા એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો શરૂઆત કરીએ એ સમયથી. 1970નો દાયકો, નવલકથાઓનું બજાર ગરમ હતું, બરાબર? લોકો વાંચતા હતા, ચર્ચા કરતા હતા.
હા, લોકપ્રિયતા તો ખૂબ હતી, પણ જોશીની નજરે એ લોકપ્રિયતા ઘણીવાર સાહિત્યિક ગુણવત્તાના ભોગે આવતી હતી.
એટલે કેવા પ્રકારની નવલકથાઓ વધારે લખાતી હતી?
જો, મોટાભાગે ત્રણ પ્રકાર દેખાતા હતા. એક તો સમાજનું ચિત્રણ, જાણે કોઈ સમાજશાસ્ત્રીય રિપોર્ટ હોય એવું.
ઓકે, ડોક્યુમેન્ટરી જેવું.
બીજું રોમાંચક ઇતિહાસ કથાઓ, ભૂતકાળની વાતો, પરાક્રમો. અને ત્રીજું સીધો બોધ આપતી, મતલબ નૈતિક પત્રકારત્વ જેવી નવલકથાઓ.
અને જોશી આની સરખામણી બીજા સાહિત્ય સ્વરૂપો સાથે કરે છે, ખરું ને?
હા, એ કહે છે કે આ જ સમયગાળામાં કવિતા અને ખાસ કરીને ટૂંકી વાર્તામાં જુઓ ત્યાં કેટલા બધા પ્રયોગો થઈ રહ્યા હતા, ભાષા સાથે, શૈલી સાથે, કહેવાની રીત સાથે.
એટલે ત્યાં વધારે સાહિત્યિક સભાનતા દેખાતી હતી.
ચોક્કસ. અને એ જ મુદ્દો રસપ્રદ છે. ટૂંકી વાર્તા એ પણ કથા સાહિત્ય જ છે, પણ એણે શૈલીના પ્રયોગો કર્યા, કાવ્યાત્મક ગદ્ય તરફ ગઈ અને જાણે શુદ્ધ સાહિત્યની દિશામાં આગળ વધી.
પણ નવલકથામાં આવું કેમ નહોતું થતું?
એ જોશીનો સવાલ હતો. નવલકથામાં વાસ્તવિકતા જેવી દેખાય એવી જ મૂકી દેવાની વૃત્તિ હતી. એનું કલાત્મક રૂપાંતર ઓછું થતું. જીવનના ઊંડાણમાં જવાની એની ગૂંચો સમજવાની કોશિશ ઓછી હતી. અને રચના રીતિ, એટલે કે ફોર્મ, એના વિશે તો જાણે કોઈ વિચારતું જ નહોતું.
કદાચ જરૂર નહોતી લાગતી, કારણ કે વંચાતી તો હતી જ.
બરાબર. કદાચ એ જ કારણ હતું, એની અનિવાર્યતાનો અનુભવ જ નહોતો. ગદ્યના જુદા જુદા પોથ, જુદી જુદી શક્યતાઓ પ્રગટતાવાનો કોઈ પ્રયાસ નહોતો દેખાતો. અને નવાઈની વાત એ કે આ બધી જેને જોશી મર્યાદા ગણે છે, તેના છતાં નવલકથા સૌથી પોપ્યુલર હતી. અભ્યાસક્રમોમાં પણ એનું જ સ્થાન હતું.
પણ આ જ સમયગાળામાં સાહિત્યને જોવાની સમજવાની રીત પણ બદલાઈ રહી હતી, નહીં?
હા, ખાસ કરીને કાવ્યચર્ચાનો પ્રભાવ વધ્યો હતો. પ્રતીક એટલે શું, કલ્પન શું છે, રૂપ કોને કહેવાય, આ બધી સંજ્ઞાઓ વધુ સ્પષ્ટ થઈ રહી હતી.
અને પેલું સંસ્કૃત કાવ્યશાસ્ત્રનું પણ પુનરાગમન થયું, નહીં? આનંદવર્ધન જેવા આચાર્યોની વાત.
હા, આનંદવર્ધનનો સિદ્ધાંત કે કવિનું કામ ખાલી ઇતિવૃત્ત, એટલે કે સ્ટોરી કહેવાનું નથી, એનાથી આગળ જઈને કશુંક સૂચવવાનું છે, વ્યંજના જગાડવાની છે. આ બધા વિચારોની અસર દેખાવા માંડી હતી.
અને એને સીધી અસર ટૂંકી વાર્તા પર પડી.
બરાબર. ટૂંકી વાર્તામાં કથા વસ્તુ, એટલે કે પ્લોટ, એનું મહત્વ ઘટ્યું. ઘટના કરતાં ઘટનાની પાછળ રહેલી સંવેદના, અનુભૂતિ, એ મુખ્ય બની. લેખક કહેવાને બદલે બતાવવા લાગ્યા, ઇશારામાં વાત કરવા લાગ્યા.
પૃથક્કરણ કે અર્થઘટન નહીં, પણ અનુભૂતિના રૂપને પ્રગટ કરવું એ કલાકારનું લક્ષ્ય બન્યું.
હા, પણ નવલકથા જાણે આ બધા પ્રવાહોથી થોડી અલિપ્ત રહી ગઈ હોય એવું લાગતું હતું.
આ તો થઈ સાહિત્યની આંતરિક ચર્ચા. પણ જોશી એક બીજો બહુ મોટો મુદ્દો પણ ઉઠાવે છે, જે આજે પણ એટલો જ, કદાચ વધારે પ્રસ્તુત છે. માહિતી યુગનો પડકાર.
સાચી વાત. એ કહે છે કે આપણી ચારે બાજુ જ્ઞાન અને માહિતીનો એટલો બધો ધોધ વરસી રહ્યો છે, એટલા બધા શબ્દો, એટલી બધી પરિભાષા છે, કે કોઈ પણ વસ્તુ કે અનુભવ સાથે આપણો સીધો અપરોક્ષ સંપર્ક, જેને એ સન્નિકર્ષ કહે છે, એ સાધવો બહુ અઘરો થઈ ગયો છે.
એટલે જાણે આપણે દુનિયાને સીધી જોવાને બદલે કોઈકના કહેલા શબ્દો દ્વારા જ જોઈએ છીએ.
હા, બરાબર એવું જ. આ પરિભાષાની, માહિતીની જાળ એટલી ગૂંથાઈ ગઈ છે કે એને ભેદીને પેલા શુદ્ધ, તાજા અનુભવ સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ છે.
અને એનાથી થાય શું?
એનાથી ઘણા અનુભવો આપણા મનમાં પૂરેપૂરા ઉતરતા જ નથી. આપણે એને આત્મસાત નથી કરી શકતા. અને આ વસ્તુ આપણને આપણી આસપાસના જગતને અને ખાસ કરીને સમકાલીન સર્જનને સમજવામાં બાધારૂપ બને છે.
નવલકથા આમ જુઓ તો જીવન સાથે સૌથી નજીકથી જોડાયેલું સ્વરૂપ ગણાય નહીં. માણસોના સંબંધો, સમાજ સાથેના સંઘર્ષો, સ્ત્રી પુરુષ સંબંધો, પોતાની જાતને શોધવાની મથામણ.
હા, યુગને સમજવાના પ્રયાસો, આ બધું નવલકથામાં આવે છે.
જો કે આ બધા વિષયો પર સમાજશાસ્ત્રીઓ, મનોવૈજ્ઞાનિકો, ચિંતકો પણ લખે છે, વિચારે છે. તો સાહિત્ય અને ખાસ કરીને નવલકથા એમાં શું અલગ આપે છે?
જોશીનો મત એ છે કે બીજા શાસ્ત્રો કદાચ કોઈ એક પાસા પર ધ્યાન આપે, પણ સાહિત્ય માનવ અનુભવની સમગ્રતાને પકડવાનો પ્રયાસ કરે છે, એની બધી જટિલતા એના બધા વિરોધાભાસો સાથે. અને આ કામ બીજા શાસ્ત્રો નથી કરી શકતા.
અને આ સમગ્રતાને, આ ઊંડાણને પામવા માટે જ ટેકનિકની જરૂર પડે છે.
બરાબર, આ જ જોશીનો કેન્દ્રવર્તી વિચાર છે. એમનું કહેવું છે કે દરેક કૃતિ લખતી વખતે નવલકથાકારે એક નવી શોધ શરૂ કરવી પડે છે. શેની શોધ? તો કે માનવીય અનુભવને અભિવ્યક્ત કરવાની નવી રીતની શોધ. અને આ શોધ ફક્ત અને ફક્ત ટેકનિક દ્વારા, રચનારીતિ દ્વારા, ફોર્મ દ્વારા જ શક્ય બને.
જો લેખક આ શોધ ન કરે, જૂના માળખા જ વાપર્યા કરે તો
પછી વાચકને કશું નવું મળતું નથી, માનવને જોવાની કોઈ નવી દ્રષ્ટિ ખુલતી નથી. આવી કૃતિઓ કદાચ ટાઈમપાસ કરાવે, પણ વાચકની ચેતનાના અક્ષાંશ રેખાંશ બદલી ન શકે. લેખક બસ થોડી જાણીતી તરકીબો, જેને અંગ્રેજીમાં ટ્રિક્સ ઓફ ધ ટ્રેડ કહે છે, એનાથી ચલાવી લે છે.
એટલે જોશીનું આધુનિક નવલકથાકારને આહવાન શું છે?
એમનું આહવાન છે કે પહેલાં તો માનવ સંદર્ભની, જીવનની સંકુલતા અને સંદિગ્ધતાનો સ્વીકાર કરો. બધું સ્પષ્ટ નથી, બધું સરળ નથી. અને બીજું, એથી અગત્યનું, પોતાના જ અનુભવોમાં રહેલી એ સંદિગ્ધતાને, એ ઘૂંચોને પ્રામાણિકપણે ઓળખો.
અને જો એ પ્રામાણિકતા ન હોય તો? જો લેખક તૈયાર જવાબો લઈને આવે તો?
હા, એ જ. જો લેખક કોઈ હાથવગી ફિલોસોફી, કોઈ તૈયાર વિચારધારાના આધારે જીવનની બધી જ જટિલતાને ચોકઠામાં ગોઠવી દેવાનો પ્રયત્ન કરે, તો એ શું બતાવે છે? એ બતાવે છે કે એને સમકાલીન વાસ્તવિકતા સાથે સીધો, અપરોક્ષ પરિચય કેળવવામાં રસ જ નથી. એ તો બસ દૂર ઊભા રહીને સિદ્ધાંતો લાગુ પાડવા માગે છે.
અહીંથી વાત પાછી ફોર્મ પર આવે છે. જો વાસ્તવિકતા જટિલ અને સંદિગ્ધ છે, તો એને રજૂ કરવા માટે જૂના સરળ ફોર્મ્સ કઈ રીતે ચાલે?
બરાબર, કારણ કે દરેક ફોર્મ, દરેક રચના રીતિ પોતાની સાથે અમુક ગૃહિતો, અમુક ધારણાઓ લઈને આવે છે. જેમ કે પરંપરાગત વાર્તા કહેવાની રીત માની લે છે કે ઘટનાઓ કારણ કાર્યની શૃંખલામાં બને છે, પાત્રોનું વર્તન સુસંગત હોય છે, વગેરે. હવે જ્યારે લેખક આવું તૈયાર ફોર્મ વાપરે છે, ત્યારે તે અજાણતા જ એની પાછળની આ ધારણાઓનો પણ સ્વીકાર કરી લે છે. એટલે પેલી જે શોધની વાત હતી, એ પ્રક્રિયા જ બાકાત થઈ જાય છે. કશું નવું આવિષ્કાર પામતું જ નથી.
તો પછી કરવું શું?
જોશી કહે છે કે લેખકે ગંભીરતાથી વાસ્તવિકતાને ઓળખવાનો પ્રયત્ન કરવો પડે, અને એ માટે એણે રિફ્લેક્સિવલી વિચારવું પડે, એટલે કે પોતાની જોવાની રીત પર જ પ્રશ્નો ઊભા કરવા પડે, અને સિમ્બોલિકલી મૂલ્ય સંક્રમણ કરવું પડે, એટલે કે પ્રચલિત અર્થોને બદલીને અનુભવમાંથી નવા અર્થો શોધવા પડે. આ બધું ખૂબ સૂક્ષ્મતા માંગી લે છે.
અને જો આ સૂક્ષ્મતાને પ્રામાણિકતા ન હોય તો શું થાય?
તો તરત ખબર પડી જાય, પેલી ઊંચીની લીધેલી હતાશા કે ફેશન તરીકે અપનાવેલી વિચ્છિન્નતા, એ બધું કૃત્રિમ લાગે, કારણ કે એ લેખકના પોતાના સંઘર્ષમાંથી નથી આવ્યો. કૃતિની સાચી ઓથેન્ટિસિટી, એની પ્રમાણભૂતતા, એ તો એની રચનામાં, એના ફોર્મમાં જ પ્રગટ થાય છે.
એટલે કે જો કોઈ લેખક આજની પેઢીની એકલતા કે વિચ્છિન્નતાની વાત કરવા માંગે, તો એનું નિરૂપણ પણ કલાત્મક હોવું જોઈએ.
ચોક્કસ, એ લાગણી વાચકને અનુભવાય, પણ એ રીતે કે એમાં રસવૃત્તિ સંતોષાય, એનું કલાત્મક રૂપાંતરણ થવું જોઈએ. ખાલી વર્ણન કે ફરિયાદ નહીં, ભલે પછી બધા વાચકોને એ ન ગમે, ભલે ભાવક વર્ગ એની ઉપેક્ષા કરે, જોશીના મતે એ અણકેળવાયેલી રૂચિના સસ્તા ભાવોદ્રેક કરતાં વધુ ઇચ્છનીય છે.
એક રસપ્રદ મુદ્દો કાવ્યાત્મક નવલકથાનો પણ છે. જોશી હરમન હેસેનું અવતરણ ટાંકે છે.
હા, 1921નું. હેસે કહે છે કે નવલકથા છુપાવેશમાં ગીતકાવ્ય જેવી બની શકે છે, અને જોશી નોંધે છે કે એમના સમયમાં કેટલાક કવિઓ નવલકથા લખવા તરફ વળ્યા પણ હતા.
તો શું આ શક્ય છે? નવલકથા જેવું મોટું ફોર્મ કવિતા જેવું બને?
જોશી કહે છે કે જો નવલકથાનું વિભાવન જ કાવ્યની રીતે થાય, મતલબ કે એના આખા બંધારણમાં, એની રગે રગમાં કાવ્યાત્મક દ્રષ્ટિ વણાયેલી હોય, તો સામગ્રીનું કળામાં રૂપાંતર વધુ સફળ થઈ શકે.
પણ એ ખાલી ભાષા શણગારવાથી નહીં થાય, ખરું ને?
બિલકુલ નહીં, ખાલી વર્ણનો કાવ્યમય બનાવી દેવા કે વચ્ચે કવિતાની ટીપકીઓ ચોંટાડી દેવી એનાથી કાવ્યાત્મક નવલકથા ન બને. એ દૃષ્ટિ પાત્રોમાં, ઘટનામાં, એના સંકલનમાં બધે જ અનુસ્યૂત હોવી જોઈએ. અને આટલી લાંબી રચનામાં આ સાતત્ય જાળવવું અતિશય મુશ્કેલ કામ છે.
બરાબર. તો આટલી બધી સૈદ્ધાંતિક ચર્ચા પછી વ્યવહારમાં શું થયું? શું જોશીના આ વિચારોની અસર પડી? ગુજરાતી નવલકથામાં કોઈ આમૂલ પરિવર્તન આવ્યું? જોશી પોતે શું માને છે?
જોશી થોડા નિરાશ લાગે છે એ બાબતે. એ કહે છે કે જૂના માળખામાં થોડા ઉપર છલ્લા ફેરફાર કરવાથી કંઈ રૂપરચના નથી બદલાતી. પેલું સૂત્ર, ટેકનિકની બહુ ચિંતા નહીં કરવાની, જીવનનો બસ સ્વીકાર કરવાનો, એ હજીય પ્રચલિત છે.
એટલે નવા લેખકો પણ એ જ રસ્તે ચાલે છે?
ઘણા ખરા. તેઓ પણ જીવન વિશેના પોતાના મંતવ્યો, પોતાના અભિપ્રાયો, ભલે ને એ હતાશાના હોય કે વિદ્રોહના, એને બહુ આગ્રહપૂર્વક નવલકથામાં રજૂ કરવા મથે છે. જાણે નવલકથા એ મંતવ્યો વ્યક્ત કરવાનું પ્લેટફોર્મ હોય. આનાથી પેલું કાવ્યકત્વ, પેલી સૂક્ષ્મતા, એ બધું પાંખા સંદર્ભમાં વિખરાઈ જાય છે. અને પેલો બીજો છેડો ફોર્મને જ મહત્વ ન આપવાનો.
હા,
એક રોમેન્ટિક આવેગ પણ જોવા મળે છે કે ભાઈ ફોર્મને, તંત્રને એ બધું તો બંધન છે, એને ફેંકી દો. પણ જોશી ચેતવે છે કે આવું વલણ આખરે તો તમને પાછા પેલા જૂના ઘસાયેલા માળખાના શરણે જ લઈ જાય છે, કારણ કે નવું રૂપ શોધવાની મહેનત તમે કરતા નથી. એટલે નવીનતા જો આવે તો પણ ઉપરથી ચોંટાડેલી, આગંતુક લાગે.
અને વાસ્તવિકતાના આલેખન બાબતે પણ એમની ટીકા છે.
હા, એ કહે છે કે ક્યારેક વાસ્તવિકતા કે જીવનનો પ્રત્યક્ષ પરિચયને નામે લેખક એટલી બધી વિગતોની યાદી આપી દે છે કે એમાં કલાત્મક પસંદગી જેવું કશું રહેતું નથી. સૂક્ષ્મતા ગાયબ થઈ જાય છે.
એમનું કહેવું છે કે સર્જકનું કામ તો ઉલટું છે.
સર્જક કર્મ ઘણીવાર ગેરહાજર હોય છે.
અને પેલી તટસ્થતા, નિર્લિપ્તતાનો દાવો,
એને પણ જોશી ભ્રમ ગણે છે. કહે છે કે નિરીક્ષણની ચોકસાઈ એ કળા નથી. તમે કઈ વિગતો પસંદ કરો છો, ક્યાં ભાર મૂકો છો, તમારો કાકો કેવો છે, એ બધું જ તમારા અભિગ્રહ, તમારા વલણની ચાડી ખાય છે. એટલે પેલો નિર્લિપ્તતાનો અંચોડો સરી પડે છે. એ માત્ર ચતુરાઈ લાગે છે, કળા નહીં.
પ્રતીકો અને ફિલોસોફીના ઉપયોગ વિશે પણ એમણે કડક શબ્દો વાપર્યા છે.
હા, કહે છે કે જો સાચી રસિકીય દ્રષ્ટિ ન હોય અને માત્ર ફેશન તરીકે કે કૃતિને ઊંડી દેખાડવા માટે પ્રતીકો વાપરવામાં આવે તો એ કૃતિને મદદ કરવાને બદલે નડે છે. કૃતિ કુબજા બની જાય છે.
તો સાચી રીત કઈ?
સાચી રીતે કે સંદર્ભ પોતે જેટલો સઘન અને સૂચક બને કે તે આપોઆપ પ્રતીકનું ગૌરવ પ્રાપ્ત કરે, બહારથી લાવીને ચોંટાડવાની જરૂર ન પડે. અને રૂપક ગ્રંથિ એટલે કે છૂપો અર્થ કહેવા માટે લખાયેલી વાર્તા, એનાથી તો બચવું જ જોઈએ, કારણ કે કલ્પનાને બાંધી દે છે.
અને ફિલોસોફી વિશે
એમાં પણ એ જ વાત છે. નવલકથાને ગૌરવ આપવા માટે રમણ મહર્ષિ કે સાર્ત્ર કે કામુના વિચારોનો આધાર લેવાય, પણ જોશી જુએ છે કે ઘણીવાર લેખકની પોતાની સમજ કાચી હોય છે અથવા એ દર્શનનું અત્યંત સરળીકરણ, હીનીકરણ કરી નાખવામાં આવે છે, અથવા તો એ ફિલોસોફી કૃતિમાં સાવ અપ્રસ્તુત રીતે બહારથી આરોપેલી લાગે છે. એ કથા સાથે ઓગળતી નથી. જાણે ફિલસૂફીની વિડંબના થતી હોય એવું લાગે.
તો પછી વિચારોની નવલકથા શક્ય જ નથી?
શક્ય છે, પણ એના માટે કેટલીક શરતો છે. એક તો કૃતિમાં જીવનદર્શનની એક મજબૂત પીઠિકા હોવી જોઈએ. બીજું, પાત્રો એવા હોવા જોઈએ જે ખરેખર બૌદ્ધિક સ્તરે વિચારી શકે અને સંઘર્ષ કરી શકે. અને ત્રીજું, એ વિચારોનો સંઘર્ષ નાટ્યાત્મક રીતે, ડ્રામા ઓફ આઈડિયાઝ રજૂ થવો જોઈએ. અને આ બધા માટે વર્તમાન જીવન સંદર્ભનું સંકુલ આકલન અનિવાર્ય છે.
અને છેલ્લે ભાષા અને શૈલી, એના વિશે પણ જોશીને ફરિયાદ છે.
હા, એમને લાગે છે કે કલાની પ્રમાણભૂતતા એના કલાત્મક ગુણો પરથી રસકીય દૃષ્ટિએ નક્કી થાય છે, એ વાતનો હજી પૂરતો સ્વીકાર નથી. ભાષાનો ઉપયોગ કેવી રીતે કરવો એના પર સૂઝપૂર્વકના પ્રગલ્ભ પ્રયત્નો બહુ ઓછા થયા છે.
પેલું સૂક્ષ્મ મનોવૈજ્ઞાનિક આલેખન વિશે શું કહે છે?
એની એ ટીકા કરે છે. કહે છે કે સૂક્ષ્મતાને નામે ઘણીવાર જરૂર કરતાં વધુ ઝીણું કાંતવામાં આવે છે, મનના તરંગોના ગબારા ઉડાવવામાં આવે છે. એમનું સૂચન તો એવું છે કે થોડો વખત આ સૂક્ષ્મતાનો લોપ છોડી દો, બહાર અને અંદરના કૃત્રિમ ભેદ ભૂલી જાઓ, માનવીને પદાર્થ જેવી નક્કરતા આપો.
ભાષાકીય નવીનતા વિશે પણ કંઈક કહે છે.
હા, ભાષાને સમયની સીધી લીટીમાંથી મુક્ત કરીને અનુભૂતિના સમયનું પરિમાણ આપવાની વાત કરે છે. સંવાદોને માત્ર વાતચીત નહીં પણ ક્રિયા, એક્શન તરીકે પ્રયોજવાની વાત કરે છે, જેથી એ કથાપ્રવાહનો જ ભાગ બની જાય. ચબરાકિયાપણું અને એક સુરીલાપણાથી બચવાની સલાહ આપે છે. ભાષાના જુદા જુદા પોત, જુદી જુદી શૈલીઓ શોધવાની જરૂર પર ભાર મૂકે છે. ટૂંકમાં ઇનોવેશન અને મૌલિકતાનું ગૌરવ પુનઃસ્થાપિત કરવાની વાત છે.
વાહ, ખરેખર આ બધું બહુ વિચાર માંગી લે એવું છે. તો આટલી બધી ચર્ચાના અંતે જોશીનો નિષ્કર્ષ શું? એમનો અંતિમ સંદેશ શું છે નવલકથાકારો માટે?
નિષ્કર્ષ બહુ સ્પષ્ટ અને સીધો છે. જો ગુજરાતી નવલકથાને એક ગંભીર, પરિપક્વ સાહિત્ય પ્રકાર તરીકે સિદ્ધ થવું હોય તો તેણે માત્ર બાહ્ય વાસ્તવિકતા, એક્સટર્નેલિટી પર આધાર રાખવાનું છોડવું પડશે. તેણે પોતાના સ્વરૂપ વિશે, પોતાની રચનારીતિ વિશે વધુ સભાન થવું પડશે અને સૂક્ષ્મતા વગર ચાલશે નહીં. આ મોટો પડકાર છે અને જોશી આશા રાખે છે કે દરેક સમર્થ સર્જક આ પડકાર ઝીલીને આ સ્વરૂપને સિદ્ધ કરવા પ્રયત્ન કરશે.
ખૂબ સરસ. ચાલો તો આ લાંબી અને ઊંડી ચર્ચામાંથી આપણે શ્રોતાઓ માટે મુખ્ય 3-4 મુદ્દા તારવીએ. પહેલું ટેકઅવે શું કહી શકાય?
પહેલું અને સૌથી મહત્વનું ટેકઅવે તો એ જ છે કે જોશી માટે ફોર્મ, એટલે કે રચનારીતિ કે ટેકનિક, એ માત્ર શણગાર નથી. એ અનુભવને શોધવાનું અને એણે આકાર આપવાનું અનિવાર્ય સાધન છે. જૂના માળખા કે ઉપરછલ્લી તરકીબો સાચી કલાત્મક શોધને રોકી દે છે.
બરાબર. બીજો મુદ્દો, પ્રામાણિકતા અને સૂક્ષ્મતાનો. ઉછીના વિચારો નહીં, સસ્તી ફેશન નહીં, પણ લેખકનો પોતાના અનુભવ સાથેનો પ્રામાણિક સંઘર્ષ કૃતિની રચનામાં જ દેખાવો જોઈએ. મને પેલી વાત બહુ ગમી કે કેવી રીતે કહેવાય છે એ જ શું કહેવાય છે તેને પ્રગટ કરે છે.
સાચી વાત. અને ત્રીજું એ કે આ આખી ચર્ચા ભલે 1970ના સંદર્ભમાં હોય, પણ એના મૂળભૂત પ્રશ્નો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. લોકપ્રિયતા અને કલાત્મકતા વચ્ચેનું સંતુલન, માહિતીના અતિરેક વચ્ચે સંવેદનાને જાળવવી અને આજના અનુભવને વ્યક્ત કરવા નવા રૂપ શોધવા, આ પડકારો તો શાશ્વત છે.
હા, અને એ આપણને વિચારવા પ્રેરે છે કે આજના લેખકો આ પડકારોનો કેવી રીતે સામનો કરી રહ્યા છે અથવા કરી શકે છે. અને છેલ્લે શ્રોતાઓ માટે એક વિચાર, જોશી ફોર્મને શોધ કહે છે. તો આજની નવી ટેકનોલોજીઓ, બદલાતી વાંચન આદતો, ડિજિટલ માધ્યમો, આ બધું નવલકથાના સ્વરૂપને અને જોશીએ જે કલાત્મક ઊંડાઈની વાત કરી હતી તેને કેવી રીતે બદલી શકે? આજે નવીનતા કોને કહેવાય? લાંબા કથાનકનું ભવિષ્ય શું છે? આના પર વિચારવા જેવું ખરું.
ચોક્કસ.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.